એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આપણે અહીં ભેગા મળીએ છીએ દુનિયાના કેટલાક મોટા, ક્યારેક જટિલ લાગતા વિચારોને આમ સરળ રીતે સમજવા માટે. અને આજે આપણી પાસે એક એવું પુસ્તક છે જે, શું કહું, ખરેખર આપણને અંદરથી હલાવી શકે છે. પુસ્તક છે અર્નેસ્ટ બેકરનું પુરિત્ઝર પ્રાઇઝ વિજેતા ધ ડિનાયલ ઓફ ડેથ, એટલે કે મૃત્યુના ભયનો અસ્વીકાર.
ધ ડિનાયલ ઓફ ડેથ, નામ જ કેટલું પાવરફુલ છે,
ખરો ને? અને આમ જુઓ તો પુસ્તક લગભગ 50 વર્ષ જૂનું છે, પણ એની વાતો આજે પણ એટલી જ રેલેવન્ટ લાગે છે.
બિલકુલ બિલકુલ, કારણ કે એ માનવ સ્વભાવના મૂળમાં જાય છે. આપણે જે કંઈ કરીએ છીએ, મોટી મોટી મહત્વાકાંક્ષાઓ રાખીએ, સંબંધો બનાવીએ, સમાજ રચીએ, અરે આપણા ડર, આપણા ઝઘડા, આ બધા પાછળ શું છે?
હા, એ જ આ પુસ્તક એ સમજાવવાની કોશિશ કરે છે. અને જો એ સમજીએ ને તો કદાચ આપણે આપણી જાતને, આપણી આસપાસની દુનિયાને થોડી જુદી રીતે, થોડી ઊંડાણથી જોઈ શકીએ.
બરાબર. અને આ વિચાર આપનાર જે છે અર્નેસ્ટ બેકર, એમની પોતાની વાત પણ બહુ જ રસપ્રદ છે. 1924 થી 1974 સુધીનું એમનું જીવન. અમેરિકન સાંસ્કૃતિક માનવશાસ્ત્રી હતા એ.
માનવશાસ્ત્રી, પણ તમે કહ્યું એમ એ માત્ર એક વિષયના ન હતા, ખરું ને?
ના, બિલકુલ નહીં. એમની ખાસિયત જ એ હતી કે એમણે કોઈ એક, શું કહેવાય, શિસ્તની દિવાલોમાં બંધાઈ રહેવાનું ટાળ્યું. એમણે તો મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ફિલોસોફી, ધર્મશાસ્ત્ર બધામાંથી વિચારો લીધા અને ભેગા કર્યા.
ઓ, એટલે આંતરશાખાકીય અભિગમ.
એકદમ. કિર્કેગાર્ડ, ફ્રોઇડ, ઓટોરેંગ જેવા મોટા વિચારકોના કામને એમણે એક નવી રીતે જોયું, જોડ્યું. અને સૌથી અગત્યની વાત કહું.
હા, કોને?
જ્યારે તેઓ આ પુસ્તક લખી રહ્યા હતા, ધ ડિનાયલ ઓફ ડેથ, ત્યારે એ પોતે આંતરડાના કેન્સર સામે લડી રહ્યા હતા.
ઓ, એટલે એમના માટે આ માત્ર
થિયરી નહોતી, જીવંત અનુભવ હતો. મૃત્યુનો ભય શું છે એ પોતે અનુભવી રહ્યા હતા, એટલે એમના લખાણમાં એક અલગ જ ઊંડાણ, એક પ્રામાણિકતા આવે છે.
વાત તો સાચી છે. આ જાણ્યા પછી પુસ્તકનું વજન વધી જાય છે.
હા, અને પુસ્તક પ્રકાશિત થયું એમના મૃત્યુના થોડા સમય પહેલા જ. અને પછી 1974માં એમણે મરણોત્તર પુલિત્ઝર પુરસ્કાર મળ્યો.
વાહ. તો ચાલો હવે પુસ્તકની મુખ્ય વાત પર આવીએ.
શું કહેવા માંગે છે બેકર?
આ પુસ્તકનું હાડવ શું છે?
તો બેકરની જે સેન્ટ્રલ આર્ગ્યુમેન્ટ છે, જે મુખ્ય દલીલ છે, એ છે કે આપણે માણસો જે કંઈ પણ કરીએ છીએ, આપણી સંસ્કૃતિ, આપણી બધી સિદ્ધિઓ, આપણા સપના, આ બધાની પાછળ એક ઊંડો છુપાયેલો ડર કામ કરે છે.
કયો ડર?
આપણા પોતાના મૃત્યુનો ડર, આપણી નશ્વરતાનો. આપણને ખબર છે કે આપણે એક દિવસ નથી રહેવાના, અને આ સત્ય એટલું ભયાવહ છે
કે આપણે એનો સામનો નથી કરી શકતા.
બરાબર. એ એટલું ઓવરવેલમિંગ છે કે આપણે એને સીધું જોઈ જ નથી શકતા. એટલે આપણે શું કરીએ છીએ, અજાણતા જ આખો સમાજ, આપણી માન્યતાઓ, આપણી જીવનશૈલી, આ બધું જાણે એક મોટી બચાવ પ્રણાલી, એક ડિફેન્સ મિકેનિઝમ બની જાય છે.
ઓકે, એટલે આ બધું આપણને પેલા ડરથી બચાવવા માટે છે, મૃત્યુની વાસ્તવિકતાને નકારવા કે ભૂલવા કે પછી એનાથી પર ઉઠવા માટે.
હા, આજ આપણે કોઈક ને કોઈક રીતે મૃત્યુને હરાવવા માંગીએ છીએ, અને આ ભયમાંથી બચવા માટે બેકર કહે છે આપણે બધા એક અમરત્વ પ્રોજેક્ટ ચલાવીએ છીએ.
અમરત્વ પ્રોજેક્ટ કે પછી વીરતા પ્રોજેક્ટ પણ કહ્યું ને?
હા, હિરોઇઝમ પ્રોજેક્ટ. મતલબ આપણે સૌને અંદરથી એક તીવ્ર ઈચ્છા હોય છે કે આપણું જીવન કંઈક મોટું હોય, કંઈક અર્થપૂર્ણ હોય, કંઈક એવું જે આપણા શરીરના નાશ પછી પણ ટકી રહે. આપણે એક છાપ છોડી જવા માંગીએ છીએ,
જેથી આપણે એમ લાગે કે આપણે ખાલી એક પ્રાણી નથી, કંઈક વિશેષ છીએ.
બરાબર. અને આ જ વાત આપણને માનવ અસ્તિત્વના એક મૂળભૂત વિરોધાભાસ તરફ લઈ જાય છે. બેકર કહે છે કે આપણે ડ્યુઅલ છીએ, બેવડા જીવો.
બેવડા કઈ રીતે?
એક તરફ આપણું મન છે, આપણું પ્રતીકાત્મક સ્વ, જે અનંતની કલ્પના કરી શકે, મોટા સપના જોઈ શકે, પોતાની જાતને બ્રહ્માંડના કેન્દ્રમાં મૂકી શકે.
અને બીજી તરફ
આપણું શરીર. હા, આપણું ભૌતિક શરીર, જે મર્યાદિત છે, પ્રાણી જેવું છે, જેને ભૂખ લાગે, જે બીમાર પડે અને જે એક દિવસ મરી જવાનું છે. બેકર આને વર્ણવવા માટે એક ખૂબ જ, શું કહેવાય, ચોંકાવનારો શબ્દ પ્રયોગ વાપર્યો છે.
કયો?
ગુદા ધરાવતું દેવ, અ ગોડ વિથ એન એસ.
ઓ બાપ રે, પણ વાતમાં દમ છે. દેવ જેવું વિચારવાની ક્ષમતા અને પ્રાણી જેવી શારીરિક વાસ્તવિકતા, આ જ તણાવનું મૂળ છે એમ.
હા, આ જ ટેન્શન, આ જ વિરોધાભાસ આપણા બધા ડર અને આપણી બધી પ્રવૃત્તિઓ પાછળ છે. અને આ તણાવનો સામનો કરવા માટે આપણે જે પર્સનાલિટી, જે કેરેક્ટર બનાવીએ છીએ.
હા,
બેકર એને કહે છે મહત્વપૂર્ણ જૂઠાણું, વાઇટલ લાય.
એટલે આપણી પર્સનાલિટી સાચી નથી, એ ખાલી એક કવચ છે, પેલું કેરેક્ટર આર્મર કહ્યું એમ.
હા, એ આપણી સાચી જાત કદાચ નથી, પણ એ જરૂરી છે. એ કવચ છે જે આપણને દુનિયાની કઠોર વાસ્તવિકતા, આપણી પોતાની તુચ્છતા, આપણી નશ્વરતા, એના ભયાનક સત્યથી બચાવવા માટે જરૂરી છે.
આ તો બહુ ઊંડી વાત છે. પુસ્તકમાં આ બધું વિસ્તારથી સમજાવ્યું હશે નહીં?
હા, બિલકુલ. પુસ્તક 3 ભાગમાં વહેંચાયેલું છે. પહેલા ભાગમાં એ આ માનવીય સ્થિતિ અને મૃત્યુના આતંકની જ વાત કરે છે. કેવી રીતે આ ભય એટલો બધો છે કે આપણે એને દબાવવો જ પડે છે.
અને આપણું જે નોર્મલ વ્યક્તિત્વ છે એ આ દબાયેલા ભય પર જ બનેલું છે એમ.
હા, અને અહીં એ ફ્રોઇડ જેવા મનોવિશ્લેષકોની વાત કરે છે, પણ થોડી જુદી રીતે. બેકર કહે છે કે ફ્રોઇડ સાચા હતા કે આપણે ઘણું બધું દબાવીએ છીએ, રિપ્રેશન, પણ મૂળ દબાવવાનું કારણ સેક્સ નથી,
પણ મૃત્યુનો ભય છે.
બરાબર. આપણી અંદરની જે લાચારી છે, જે નાશવંતતા છે, એનો ભય જ આપણને ચલાવે છે. આપણું વ્યક્તિત્વ, આપણું કેરેક્ટર, એ બધું આ ભય સામે રક્ષણ મેળવવા માટે બનાવેલો એક માળખું છે, એક મહત્વપૂર્ણ જૂઠાણું.
એટલે એમ કહી શકાય કે આપણે બધા એક પ્રકારનું નાટક ભજવી રહ્યા છીએ જેથી આપણને પેલા અસલી ડરનો સામનો ન કરવો પડે.
કંઈક અંશે એવું જ. અને પછી બીજા ભાગમાં બેકર ચર્ચા કરે છે કે આ ભયથી બચવા માટે આપણે જે વીરતા કે અમરત્વ પ્રોજેક્ટ બનાવીએ છીએ તે કેવી રીતે કામ કરે છે અને ક્યારેક કેવી રીતે નિષ્ફળ જાય છે.
નિષ્ફળ પણ જાય.
હા, અહીં એ કિર્કેગાર્ડ જેવા ફિલોસોફરની વાત લાવે છે. કિર્કેગાર્ડ કહ્યું હતું કે ચિંતા, એન્ઝાયટી, એ કોઈ બીમારી નથી, પણ અસ્તિત્વનો જ એક ભાગ છે. આપણને બે ડર સતત લાગે છે. એક, દુનિયામાં સાવ ભળી જવાનો, પોતાની ઓળખ ગુમાવી દેવાનો, જે મૃત્યુના ભય જેવો છે.
અને બીજો,
અને બીજો ડર છે સાવ એકલા પડી જવાનો, જુદા પડી જવાનો. આને એ જીવનનો ભય કહે છે. આપણે આ બે ભય વચ્ચે સતત ઝોલા ખાતા રહીએ છે.
અને આ અમરત્વ પ્રોજેક્ટ એટલે આમાંથી બચવાનો રસ્તો. જેમ કે કોઈ પોતાના કામથી અમર થવા માંગે, કોઈ સંતાનો દ્વારા, કોઈ ધર્મ દ્વારા, કોઈ દેશ માટે કંઈક કરીને, એવું બધું.
બરાબર. પણ અહીં એક બીજી બહુ જ રસપ્રદ વાત આવે છે, ટ્રાન્સફરન્સ.
ટ્રાન્સફરન્સ એ શું છે?
કારણ કે આપણને આપણી પોતાની શક્તિ પર, આપણી પોતાની વીરતા પર પૂરો ભરોસો નથી હોતો, એટલે આપણે શું કરીએ છીએ, આપણે આ અમરત્વની જવાબદારી, આપણને બચાવવાની જવાબદારી બીજા કોઈક પર નાખી દઈએ છીએ.
ઓ, જેમ કે?
જેમ કે કોઈ ગુરુ પર, કોઈ નેતા પર, કોઈ પ્રેમપાત્ર વ્યક્તિ પર. આપણે એમને લગભગ દેવ જેવા માની લઈએ છીએ. એમની પાસેથી શક્તિ અને અર્થ મેળવવાની આશા રાખીએ છીએ. બેકર આને એક પ્રકારની સ્વલાધિત ગુલામી કહે છે. આપણે જાતે જ આપણી સ્વતંત્રતા છોડી દઈએ છીએ. આ તો વિચારવા જેવું છે. અને આજના જમાના વિશે શું કહે છે બેકર? શું આપણા અમરત્વ પ્રોજેક્ટ બદલાયા છે?
હા, એ બહુ અગત્યનો મુદ્દો ઉઠાવે છે. એ કહે છે કે પરંપરાગત જે વીરતા પ્રણાલીઓ હતી, જેમ કે ધર્મ, મજબૂત કૌટુંબિક અને સામાજિક માળખા, એ હવે નબળી પડી ગઈ છે.
અને એની જગ્યાએ શું આવ્યું છે?
એની જગ્યાએ આપણને મળ્યા છે કન્ઝ્યુમરિઝમ. વસ્તુઓ ખરીદો, બ્રાન્ડ પહેરો અને મહાન અનુભવો. બીજું, સેલિબ્રિટી કલ્ચર. બીજાના જીવનમાં જીવો. ત્રીજું, સોશિયલ મીડિયા પર દેખાડો કરો. બેકરના મતે આ બધા બહુ જ નબળા, ખોખલા વિકલ્પો છે.
અને એનાથી સાચો અર્થ નથી મળતો.
એટલે જ કદાચ આજે આટલી બધી ચિંતા, હતાશા, ખાલીપો જોવા મળે છે.
શક્ય છે, બેકર એવું સૂચવે છે. અને ત્રીજા ભાગમાં એ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓને પણ આ જ ફ્રેમવર્કમાં જુએ છે.
ઓકે, એ કેવી રીતે?
જેમ કે ન્યુરોસિસ, એને એ જુએ છે એવી વ્યક્તિ તરીકે જે સમાજના બનાવેલા અમરત્વ પ્રોજેક્ટ્સમાં પૂરેપૂરો વિશ્વાસ નથી મૂકી શકતી, ડરે છે, એટલે પોતાનું જીવન સંકોચી લે છે.
અને સાયકોસિસ,
જેમ કે સ્કિઝોફ્રેનિયા,
એમાં જાણે બચાવનું કવચ જ તૂટી ગયું છે. વ્યક્તિ વાસ્તવિકતાના કાચા ભયનો, પેલા મૃત્યુના આતંકનો સીધો સામનો કરી રહી છે. એ પોતાની જાત સાથે જૂઠું નથી બોલી શકતી.
અને ડિપ્રેશન,
ડિપ્રેશન એટલે પોતાના વીરતા પ્રોજેક્ટ પરથી જ વિશ્વાસ ઉઠી જવો, જીવનમાં કોઈ અર્થ ન દેખાવો, નિરર્થકતાનો ભાવ.
ભાપરે, તો શું આ બધામાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે, કોઈ ઉકેલ?
જુઓ, બેકર કોઈ સહેલો રેડીમેડ ઉકેલ નથી આપતા, પણ એ ઇશારો કરે છે કે સાચી વીરતા કદાચ એમાં છે કે આપણે આપણી હકીકતનો સ્વીકાર કરીએ, આપણી મર્યાદાઓ, આપણી નશ્વરતા, એનો સ્વીકાર.
અને સમાજે જે રમતો બનાવી છે, જે જૂઠાણા છે, એને ઓળખીએ. હા, અને એ બધું જાણવા છતાં હિંમતપૂર્વક રચનાત્મક રીતે જીવન જીવીએ, પોતાનો અર્થ જાતે બનાવીએ. આ માટે કદાચ આપણા અહંકારથી પર કોઈક શક્તિમાં, કોઈક કોસ્મિક ઓર્ડરમાં શ્રદ્ધા રાખવી જરૂરી બને.
વાહ, આ બધું સાંભળીને તો ખરેખર આમ મગજમાં ઘણા વિચારો ચાલવા માંડ્યા છે. ચાલો એક કામ કરીએ, આ પુસ્તકના જે મુખ્ય સંદેશાઓ છે એને ફરી એકવાર જોઈએ અને થોડું આપણા રોજિંદા જીવન સાથે, ખાસ કરીને આપણા ભારતીય સંદર્ભમાં જોડીએ.
ચોક્કસ. સૌથી પહેલો અને મૂળભૂત સંદેશ તો એ જ છે, મૃત્યુનો છૂપો ભય.
હા, આપણે ભલે ગમે તેટલા સફળતા, પ્રેમ કે પૈસા પાછળ દોડતા હોઈએ, પણ ક્યાંક ઊંડે ઊંડે આપણા અસ્તિત્વના અંતનો ભય એ કામ કરતો હોય છે. આપણે ત્યાં ભારતમાં પણ જોઈએ છીએ ને, ભણતર માટે, કારકિર્દી માટે, સેટલ થવા માટે જે હોડ લાગેલી છે, કદાચ એની પાછળ પણ આજ અમરત્વની, કંઈક બની જવાની, ટકી રહેવાની અચેતન ઈચ્છા કામ કરતી હોય.
બની શકે. બીજો મુદ્દો જે આપણે ચર્ચ્યો, વ્યક્તિત્વ એક મહત્વપૂર્ણ જૂઠાણું. આપણી ઓળખ, આપણી પર્સનેલિટી એ એક કવચ છે જે આપણને પેલા અંધાધૂંધી અને ડરથી બચાવે છે.
હા, અને ગુજરાતમાં કે ભારતમાં આપણે જોઈએ છીએ કે સામાજિક રીતરિવાજો, લોકો શું કહેશે, એનો ડર, કુટુંબની આબરૂ, આ બધું કેટલું મહત્વનું ગણાય છે.
કદાચ આ બધું આપણને એક પ્રકારની સુરક્ષાનો, એક વ્યવસ્થાનો ભ્રમ આપે છે. આપણને લાગે છે કે બધું કંટ્રોલમાં છે.
બરાબર.
ત્રીજો વિચાર, અમરત્વ પ્રોજેક્ટ્સ. આપણે બધા કોઈને કોઈ રીતે અમર થવા મથીએ છીએ.
હા,
કુટુંબનું નામ આગળ વધારવું, ધંધામાં નામ કમાવવું, સમાજસેવા કરવી, ધાર્મિક સ્થળો બંધાવવા, આ બધું શું છે? પોતાના ભૌતિક શરીરથી પણ કંઈક મોટું, કંઈક કાયમી રચવાનો પ્રયાસ છે.
અને આપણે ત્યાં કુટુંબ, સમુદાય, ધર્મનું જે મહત્વ છે એ તો આ અમરત્વ પ્રોજેક્ટ્સની શક્તિનો પુરાવો જ છે.
ચોક્કસ. પણ આની એક શ્યામ બાજુ પણ છે. ચોથો મુદ્દો, વીરતાની શ્યામ બાજુ અને સંઘર્ષ.
એટલે
જ્યારે જુદા જુદા લોકોના કે સમૂહોના અમરત્વ પ્રોજેક્ટ એકબીજા સાથે ટકરાય છે, ત્યારે સંઘર્ષ પેદા થાય છે. મારો જ ધર્મ સાચો, મારો જ દેશ મહાન, આપણો સમાજ જ શ્રેષ્ઠ, આવી માન્યતાઓ શું કરે છે?
બીજાઓને દુશ્મન બનાવે છે, હિંસા તરફ લઈ જાય છે.
બરાબર. આપણે આસપાસ જે રાજકીય કે સામાજિક ધ્રુવીકરણ જોઈએ છીએ, જે જૂથવાદ જોઈએ છીએ, કોઈનો પક્ષ લીધા વગર, આપણે એમ સમજી શકીએ કે લોકો પોતાના અમરત્વના સ્ત્રોતને, પોતાના અર્થના આધારને બચાવવા માટે લડી રહ્યા છે.
અને પાંચમો મુદ્દો જે મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હતો, ટ્રાન્સફરન્સ, પેલો બીજા પર આધાર રાખવાનો મુદ્દો.
હા, અસ્તિત્વનો ભાર એટલો બધો લાગે કે આપણે કોઈ બીજા પર નાખી દઈએ, કોઈ નેતા, કોઈ ગુરુ, ક્યારેક પાર્ટનર, એમને આપણે તારણહાર માની લઈએ.
આપણે ત્યાં ગુરુ સંસ્કૃતિ બહુ પ્રબળ છે અને અમુક રાજકીય નેતાઓ પ્રત્યે પણ જે ભક્તિભાવ જોવા મળે છે, શું એની પાછળ પણ આજ મનોવિજ્ઞાન કામ કરતું હશે?
બેકરના દ્રષ્ટિકોણથી જોઈએ તો હા, એવું બની શકે. આ પુસ્તકમાં આવા ઘણા વિચારો છે જે ખરેખર આમ સીધા અસર કરે છે. એક વિચાર મને બહુ ગમ્યો.
કયો?
માણસ પોતાની તુચ્છતા સહન કરી શકતો નથી, સિવાય કે તે તેને વૈશ્વિક મહત્વના અર્થમાં રૂપાંતરિત કરી શકે.
હા, કેટલી સાચી વાત. આપણને આપણું નાનું હોવું, આપણું ક્ષણભંગુર હોવું પસંદ નથી, એટલે આપણે આપણા જીવનને કોઈ મોટા હેતુ સાથે, કોઈ મોટા અર્થ સાથે જોડી દેવા માંગીએ છીએ, જેથી લાગે કે આપણું હોવું વ્યર્થ નથી.
અને પેલો વિચાર તો ખરેખર હચમચાવી દેવો છે. આ જ આતંક છે, શૂન્યમાંથી ઉદ્ભવવું, નામ હોવું, સ્વની સભાનતા હોવી, અને આ બધું હોવા છતાં મરી જવું.
ઉફ, આપણે જાણીએ છીએ કે હું છું, આપણે વિચારી શકીએ છીએ, અનુભવી શકીએ છીએ, અને એ પણ જાણીએ છીએ કે એક દિવસ આ બધું બંધ થઈ જશે. આ સત્યનો સામનો કરવો કેટલો મુશ્કેલ હશે.
અને એક બીજો જરા ધારદાર વિચાર, જેને આપણે સામાન્ય કહીએ છીએ તે એક સહિયારું જૂઠાણું અને સહિયારું દમન છે.
ઓ, એટલે નોર્મલ હોવું એનો અર્થ એ નથી કે આપણે સ્વસ્થ છીએ, પણ એ છે કે આપણે સમાજના બનાવેલા નિયમોમાં એના ભ્રમમાં બરાબર ફિટ થઈ ગયા છીએ.
અને પેલા મૃત્યુના ભયને સફળતાપૂર્વક દબાવી દીધો છે. આ સામાજિક નોર્મલસી આપણને રક્ષણ આપે છે, પણ કદાચ આપણને વાસ્તવિકતાથી દૂર પણ રાખે છે.
સાચી વાત. અને આ બધી વાતો ખાલી ફિલોસોફીમાં નથી, એને આપણે રોજબરોજના જીવનમાં પણ જોઈ શકીએ, એને ઉપયોગમાં લઈ શકીએ, ખરું ને?
ચોક્કસ. દાખલા તરીકે આપણી પોતાની ચિંતાઓ, જો કોઈ સતત ચિંતા કે ઉદાસી અનુભવતું હોય તો બેકરના વિચારોથી એ વિચારી શકે કે શું મારું અમરત્વ પ્રોજેક્ટ, મારી કારકિર્દી, મારા સંબંધો, મારું સ્ટેટસ એ ક્યાંક જોખમમાં છે? શું મને જીવનમાં કોઈ અર્થ નથી દેખાઈ રહ્યો?
હા, એટલે આપણે આપણી માનસિક તકલીફોને ખાલી એક મેડિકલ પ્રોબ્લેમ તરીકે ન જોઈએ, પણ એની પાછળના ઊંડા અસ્તિત્વના પ્રશ્નોને પણ સમજવાની કોશિશ કરીએ.
બરાબર. એ જ રીતે સામાજિક સંઘર્ષોને સમજવામાં પણ આ દ્રષ્ટિકોણ મદદ કરી શકે. રાજકારણમાં કે ધર્મના નામે જે કટ્ટરતા આપણે જોઈએ છે,
હા,
એ કદાચ ખાલી વિચારોનો મતભેદ નથી, પણ લોકો પોતાના અમરત્વના આધારને, પોતાના અસ્તિત્વના અર્થને બચાવવા માટે મરી રહ્યા છે, મારી રહ્યા છે. જ્યારે કોઈ કહે છે કે આપણા પર ખતરો છે, ત્યારે ઘણીવાર એ પોતાના અસ્તિત્વના અર્થ પર ખતરો અનુભવી રહ્યા હોય છે. આ સમજ કોઈનો પક્ષ લીધા વગર આપણને એ સંઘર્ષોની તીવ્રતા સમજવામાં મદદ કરી શકે.
અને પેલું કન્ઝ્યુમરિઝમ અને સેલિબ્રિટી કલ્ચર, એ પણ આનું જ ઉદાહરણ થયું ને?
હા, નવી નવી વસ્તુઓ ખરીદવી, બ્રાન્ડ પાછળ ભાગવું, સોશિયલ મીડિયા પર સતત પરફેક્ટ દેખાવાની કોશિશ કરવી, આ બધું કદાચ પોતાની જાતને શક્તિશાળી, ખાસ અને જાણે મૃત્યુથી પાર એવું અનુભવવાની કોશિશ છે.
અને સેલિબ્રિટીઓ પાછળનું જે ગાંડપણ છે, એ પેલું ટ્રાન્સફરન્સ થયું. આપણે આપણી વીરતાની અધૂરી ઈચ્છાઓ એમના પર પ્રોજેક્ટ કરી દઈએ છીએ.
બરાબર. સંબંધોમાં પણ આ જોવા મળે. આપણે ક્યારેક પાર્ટનર પાસે એવી અપેક્ષા રાખીએ કે આપણા બધા ડર દૂર કરી દેશે, આપણને સંપૂર્ણ બનાવશે. જો આપણે આ ટ્રાન્સફરન્સને ઓળખી શકીએ તો કદાચ વધુ વાસ્તવિક, વધુ તંદુરસ્ત સંબંધો બાંધી શકીએ, જે પરસ્પર સાથ પર આધારિત હોય, ને કે એકબીજા પરની નિર્ભરતા પર.
અને છેલ્લે મને લાગે છે કે આ પુસ્તક આપણને સાચો પ્રમાણિક અર્થ શોધવા માટે પણ પ્રેરે છે, પોતાને પૂછવા માટે કે મારો અમરત્વ પ્રોજેક્ટ શું છે. શું એ મેં જાતે સભાનપણે પસંદ કર્યો છે? શું એ બીજાને નુકસાન પહોંચાડ્યા વગરનો છે? શું એ મને ખરેખર અંદરથી સંતોષ આપે છે?
હા, આત્મનિરીક્ષણ એ કદાચ આપણને વધુ પ્રમાણિક અને વધુ સંતોષજનક જીવન જીવવામાં મદદ કરી શકે. તો ટૂંકમાં કહીએ તો ધ ડિનાયલ ઓફ ડેથનો મુખ્ય બોધપાઠ એ છે કે આપણી નશ્વરતાનો જે અચેતન ભય છે, એ આપણા લગભગ દરેક કાર્ય પાછળનું છૂપું ઝરણું છે. આપણું વ્યક્તિત્વ, આપણી સંસ્કૃતિ, આપણી સિદ્ધિઓ, આપણી નિષ્ફળતાઓ, બધું જ ક્યાંક ને ક્યાંક આ મૂળભૂત સત્યનો સામનો કરવાના કે તેનાથી બચવાના પ્રયાસ રૂપે છે.
ખરેખર માનવ સ્વભાવના ઘણા વિરોધાભાસોને સમજવાની એક ચાવી જેવું લાગે છે આ પુસ્તક.
બિલકુલ.
મારા માટે તો આ આખી ચર્ચામાંથી સૌથી મોટો ટેકઅવે એ છે કે આપણી આસપાસ બધું જ જાણે અમરત્વ પ્રોજેક્ટથી ભરેલું છે. આ સમજ્યા પછી ખબર છે લોકો કેમ અમુક રીતે વર્તે છે, સમાજમાં અમુક વસ્તુઓ કેમ આટલી બધી મહત્વની ગણાય છે, એ બધું થોડું જુદી રીતે દેખાવા માંડ્યું છે. અને સાથે સાથે એ એક મોટો પડકાર પણ છે. શું આપણે જીવનની આ વાસ્તવિકતાનો, આ શું કહેવાય, એબ્સર્ડિટીનો સ્વીકાર કરીને વધુ સભાનતાથી, વધુ હિંમતથી જીવી શકીએ?
વિચારવા જેવો પ્રશ્ન છે.
ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.